રાજકોટમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈની તારીખ 14/7/86 જ્ઞાન ગોષ્ઠી ઉપર તત્વ ચર્ચા.
ટીકાકાર એમ કે છે જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવાની જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવાની જે વાત લેવામાં આવી છે એ વાતના અનુસંધાનમાં પૂજ્ય વેરસીએ ચર્ચામાં એમ કહ્યું હતું કે જ્ઞાન સ્વભાવનો નિર્ણય બળપૂર્વકનો હોવો જોઈએ. ફક્ત લાયક છે હું અને રાગ છે હું નથી તેમાં ઉપયોગ અંદરમાં નહીં વળે. પ્રયત્ન વખતે પણ શ્રદ્ધા જ્ઞાન અને આચરણ ત્રણેય સાથે જ હોય છે અને તો જ નાના નિર્ણય સાથે શ્રદ્ધાનું બળ છે કે નહીં એની ખબર કેવી રીતે થાય. બે, ત્રીજું આચરણમાં ઉપયોગ અંદરના ભાવને નક્કી કરે છે ત્યારે પરના રસથી વિરક્ત થાય છે તે ભાવ લેવાના હોય કે કેમ એ ત્રણ પ્રશ્ન વાત કરે છે. વેદશીનું એમ કેવું છે કે જ્ઞાન સ્વભાવ આત્માનો નિર્ણય જ્યારે કરે આત્મા ત્યારે શ્રદ્ધાના બળપૂર્વકનો નિર્ણય હોય. ખરેખર તો જે દ્રવ્ય સૂત્ર ભીનવાણી દ્વારા જ્ઞાન સ્વભાવ આત્માનો પ્રથમ નિર્ણય કરવો એવો જે વાક્ય છે આચાર્ય મહારાજનું એ નિર્ણયમાં ત્રણેય અંશ આવે છે. શ્રદ્ધા, જ્ઞાન અને આચરણ એ ત્રણેય અંશ વ્યવહાર શ્રદ્ધા, વ્યવહાર જ્ઞાન અને વ્યવહાર આચરણ અનુભવ પહેલા સવિકલ્પ પેટામાં જે નિર્ણય કરે છે એમાં ત્રણેય અંશ નિર્ણયમાં પેટામાં આવી જાય છે. નિર્ણયમાં શ્રદ્ધા આવે એટલે જ્ઞાન ના આવે એમ ન બને, જ્ઞાન આવે એટલે શ્રદ્ધા ના આવે એમ ન બને અને જે નિર્ણય કરે ત્યારે એ તથા પ્રકારનું એમાં આચરણ પણ આવી જાય. આચરણ આવી જાય એટલે શું કે રાગની સાથેની એકત્વ બુદ્ધિ એને બુદ્ધિ પર તૂટી જાય એનું નામ આચરણ છે. જે તીવ્ર એકતા બુદ્ધિ હતી એ જ્યારે નિર્ણય કરે કે હું તો જ્ઞાન સ્વભાવે આત્મા છું, જાણનાર છું, કરતા નથી, જ્ઞાન સ્વભાવી આત્મા છું તેથી મારામાં કોઈ પાપનો અભાવ છે, કોઈ પાપનો અભાવ છે તેથી હું એનો કરતા નથી, હું તો અકર્તા જ્ઞાની છું. એમ એને શ્રદ્ધાનો વિષય શ્રદ્ધામાં આવે છે. જેની શ્રદ્ધાનો વિષય શ્રદ્ધામાં આવ્યો એ જ જ્ઞાનનો વિષય પણ એ જ આવે છે. તો શ્રદ્ધાને જ્ઞાન સાથે કામ કરે છે. શ્રદ્ધાને જ્ઞાન જ્યારે સાથે કામ કર્યું ત્યારે રાગની સાથે પહેલા તીવ્ર એકત્વ બુદ્ધિ હતી એ એકત્વ બુદ્ધિમાં મંદતા એ જમાવી જાય છે એનું નામ આચરણ છે. સવિકલ્પ પેશામાં ત્રણેય અંશ પહેલા નિર્ણયમાં શ્રદ્ધા, જ્ઞાન અને આચરણ એ ત્રણ ભાવ એક સમયમાં આવી જાય છે સાથે. એટલે વળી એમ કે છે નાયક તે હું ને રાગ તે હું નથી એટલો જ માત્ર વિચાર કરવાથી કામ નહીં થાય. પણ જ્ઞાયક હું છું ને રાગ તે હું નથી ત્યારે એનું જ્ઞાયક તરફનું શ્રદ્ધાને બળ હલી જવું જોઈએ. રાગનો મારામાં સર્વથા અભાવ છે તેથી રાગનો હું કરતા ભોગતા નથી. એમ સવિકલ્પ ભેદ જ્ઞાનમાં ત્રણે અંશ આવે છે શ્રદ્ધા, જ્ઞાન ને આચરણ એટલે સવિકલ્પ ભેદ જ્ઞાન કહેવાય. પછી અનુભવ થાય, પછી અનુભવની પ્રક્રિયા પછી લખી છે 144માં. પણ અનુભવની પ્રક્રિયા પહેલાં આ એક નિર્ણય થાય છે. એ નિર્ણયમાં નિર્ણય શબ્દમાં ત્રણે અંશ આવી જાય છે કે હું જ્ઞાન સ્વભાવે આત્મા છું એવું શ્રદ્ધામાં આવ્યું તો શ્રદ્ધામાં આવ્યું કે પર્યાય માત્ર નાશવાન છે, મારું સ્વરૂપ નથી, અનિત્ય છે. હું ત્રિકાળ નિત્ય નિરાવરણ પરમાત્મા છું, શ્રદ્ધામાં આવ્યું, જ્ઞાનમાં પણ એમ આવ્યું. અને જ્યાં એમ આવ્યું ત્યાં એ રાગની સાથે એકત્વ બુદ્ધિ અનાદી જે હતી, સ્વામિત્વ બુદ્ધિ હતી, એ ગળી જાય છે. એનું નામ તથા પ્રકારનું અપેક્ષાએ આચરણ કહેવામાં આવે છે. ઓનું સ્વરૂપાચરણ ચારિત્ર નહીં, એની પહેલાં આ પ્રકારનું આચરણ. આ રીતે પરથી આત્મા જુદો પડતો એવો ભાવ એને પાસે છે, એ સ્થિતિ હોય છે. માટે શ્રદ્ધાના બળ વિના, એટલે રુચિના બળ વિના તો ઉપયોગ અંદરમાં આવતો જ નથી. જો તો શ્રદ્ધાનું જ રાખવાનું, બળ તો શ્રદ્ધાનું જ છે. શ્રદ્ધામાં નાયક ભાવ તે જ હું છું. પરિણામ માત્રથી ભિન્ન કે પ્રમત અપ્રમતથી રહી નાયક બતાવ્યો ને, એ શ્રદ્ધાનો વિષય. શ્રદ્ધાના શ્રદ્ધા સ્વીકારતી નથી કે પર્યાયનો આત્મા કરતા છે, એ શ્રદ્ધા સ્વીકારતી નથી. પર્યાય એ માત્ર ભિન્ન છે. તો જ્ઞાન પણ જે દુઃખનો વિષય છે આત્મા, એ જ્ઞાનમાં પણ શ્રદ્ધાનો વિષય છે, એ જ આવે છે. એ પ્રકારે આવતા ભરની સાથે એકત્વ બુદ્ધિના સંસ્કાર જે હતા એ એક વખતે ગળવા માટે છે. એનું નામ એને આચરણ વ્યવહાર આચરણ કહેવામાં આવે છે. એક સમયમાં તણે થાય છે, એ પોતાને ખબર પડે છે. શ્રદ્ધાનું બળ આવ્યું એ પોતાને ખબર પડે છે. પાછળથી પ્રશ્ન આવશે, એમાં એ ખુલાસો છે. પોતાને ખબર પડે છે શ્રદ્ધાનું બળ આવ્યું, એ સામાન્યમાં વિશેષ નાખતી છે. વિશેષ મારામાં જે જ નહીં ને, એવું જે શ્રદ્ધાનું બળ આવે છે ત્યારે વિશેષમાં આત્મબુદ્ધિ છૂટવા મળે છે. એ આચરણ છે. વિશેષ એટલે પર્યાયમાં અબુદ્ધિ હતી એ છૂટવા મળે છે, અને દ્રવ્યમાં અબુદ્ધિ આવી એનું નામ આચરણ છે. બીજો પ્રશ્ન, શુદ્ધાત્માનું સ્વરૂપ શોધતા શોધતા અપૂર્વ નિર્ણય થાય છે કે નિર્ણય થયા પછી રાત દિવસ શોધક વૃત્તિ ચાલુ થઈ જાય છે? બે પ્રશ્ન છે. એમાં પહેલાનો ઉત્તર, શુદ્ધાત્માનું સ્વરૂપ શોધતા શોધતા અપૂર્વ નિર્ણય થાય છે, એ બરાબર છે. પહેલું એ જ હોય છે. અને નિર્ણય થયા પછી, નિર્ણય થઈ ગયો અપૂર્વ, તે પછી રાત દિવસ શોધક વૃત્તિ ચાલુ થઈ જાય છે કે નહીં? શોધક વૃત્તિ ચાલુ થઈ નથી, બંધ થઈ ગઈ શોધક વૃત્તિ. શોધી લીધો નાયક આત્મા, એને નિર્ણય કર્યો ને, એમાં નાયક ભાવ એને શોધી લીધો છે. માત્ર ઉપયોગમાં અંદરમાં જતો નથી અને અનુભવ થતો નથી, એટલું જ એને પાડી દીધું. પણ પછી એને શોધવાનું રહેતું નથી. શોધી લીધો નાયક આત્મા, અને એ શોધી લીધા પછી શોધક વૃત્તિ બંધ થઈ જાય છે. શોધવાનું હતું એ શોધી લીધું. પછી આગળ શોધક વૃત્તિ વાળા જીવને તીવ્ર મંદ રુચિ હોય છે કે એક જ પ્રકારની રુચિનો ભેદ ચાલુ રહે છે? કે શોધક વૃત્તિ પહેલાં શોધક વૃત્તિ હતી, એ શોધક વૃત્તિમાં તીવ્ર મંદ થાય, પણ શોધી લીધા પછી જે નિર્ણય કર્યો એમાં તીવ્ર મંદ આવતો નથી. શોધ તો હોય, જ્યાં સુધી શોધી ન શીખો હોય ત્યાં સુધી રુચિ ઘટે અને વધે, એ પણ જ છે. પણ જ્યારે એને આત્મા નાયક નિર્ણય કરી લીધો, શોધી લીધો, પછી એમાં ઓટ આવતો નથી. પછી તો રાત ને દિવસ એનું વલણ આત્મા તરફ ગયા છે, અને એમાં ને એમાં અનુભવ થયો. પછી શોધવાનો બાકી રહેતો. શોધક વૃત્તિવાળા જીવને તીવ્ર મનુષ્ય હોય છે, હોય છે કે એક જ પ્રકારની ના, હજી આત્મા શુદ્ધ ન હોય તેની પહેલાં તીવ્ર ને મંદ રુચિનું જોર ઘટે ને વધે એમ થાય. પણ જો શોધી લીધો પછી એ રુચિમાં ઘટાડો તો આવતો જ નથી, રુચિમાં વૃદ્ધિગત થાય છે. જેમ સમ્યક દ્રષ્ટિને શુદ્ધિની વૃદ્ધિ નિરંતર થાય છે, ઊંઘમાં પણ લડાઈમાં પણ, એમ અપૂર્ણ નિર્ણયવાળાને એ જે શોધી લીધો જાતમાં એમાં એનું વલણ વધતું જ જાય છે, એમાં ઓટ આવતો જ નથી. એવી ધારા ઉપડે છે કે અનુભવ લીધે છો એવો નિર્ણય આવે છે. અને એ નિર્ણયમાં શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર ત્રણે આવી ગયો. વિખ્યાત ગળે છે, વિખ્યાતનું જે ગળવું એનું નામ આચરણ છે. વિખ્યાતનો જે તીવ્ર રસ હતો, પરપદાર્થમાં એકતા બુદ્ધિ, કર્તા બુદ્ધિ, સ્વામિત્વ બુદ્ધિ, એવું જે અધ્વસાન હતું, એને એનું નામ આચરણ છે. દિર્ઘિમાં ત્રણે અંશ આવે, દિર્ઘિ શબ્દ એક છે, એવો આત્મા છે એવું જ્ઞાન, એવું આત્મા છે એવું શ્રદ્ધા, અને જેવું આત્મા છે એવું એનું આચરણ, એ તરફનું વલણ ખ્યાલ છે. શોધક પ્રતિ શરૂઆત હોય ત્યાં સુધી ભરતીઓ ઢાયલા કરે, પણ જેવો નિર્ણય પાકો થઈ ગયો પછી અપર નિર્ણય ભરતો નથી. પછી આત્મા કેવો હશે એ વિચારવાનું નથી, એવો નિર્ણય થઈ ગયો. પછી માત્ર એટલું બાકી રહે કે ઉપયોગ અંદરમાં જવામાં કોઈને અંતર્મુખ લાગે, કોઈને બેચાદી લાગે, કોઈને આઠ અંદર, એ જુદો વિષય. નિર્ણય વાળો અવશ્ય પામે, પામે ને પામે. ગુરુજીના જ્ઞાન ગોષ્ઠીમાં છે વાંચવામાં આવ્યું હતું કે આત્મા આત્માના સ્વભાવનો એવો નિર્ણય કરે છે કે અલ્પ કાળમાં એને સમય દર્શન થશે, એમ કેવળી ભગવાનના જ્ઞાનમાં. કેવળી ભગવાનના જ્ઞાનમાં આવ્યું એટલે અફર ને પછી ફરે ક્યાંથી, એવો શબ્દ બધું કેવળી ભગવાનના જ્ઞાનમાં આવી ગયું છે કે આ જીવ અલ્પ કાળમાં સમય પાડશે, એટલું તો નિર્ણયનું જોર છે. સંસ્કાર જુદું ચીજ છે, નિર્ણય જુદું ચીજ છે. સંસ્કાર વાળો તો પામે ને નહીં પામે, પછીના ભાવમાં પામે ઊંડા સંસ્કાર. આ નિર્ણય વાળો તો એ ભાવમાં પામે. જ્ઞાન સ્વભાવ આત્મા કયો એટલે જાણવું જાણવું, બાકી કર્મ એમાં કઈ છે જ નહીં. આત્માનો સ્વભાવ જ્ઞાન છે, જાણે જાણવા સિવાય એ કોઈ પાપને કરે ને કર્મને બાંધે ને કર્મને ભોગવે ને, એ આ વસ્તુના સ્વભાવમાં છે. નિર્ણયમાં શ્રદ્ધા જ્ઞાન ને આચરણ ગણે આવી જાય એ પોતાને ખબર પડે. બીજો એનું વિશ્લેષણ કરે એ આમાં કામ ના આવે, પોતાને ખબર પડે. શ્રદ્ધાનું આચરણ, જ્ઞાનનું આચરણ ને ચારિત્રનું આચરણ, આચરણના ત્રણ પ્રકાર. વ્યવહાર શ્રદ્ધાનું આચરણ, વ્યવહાર જ્ઞાનના આચરણમાં એને એવું આવે કે ઇન્દ્રિય જ્ઞાન મારું સ્વરૂપ જ નથી, અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા એમ આવે, એટલી તો ઇન્દ્રિય જ્ઞાન પ્રત્યે એને ઉપેક્ષા આવે, એનું નામ જ્ઞાનનું આચરણ છે. શ્રદ્ધામાં આવે કે પરિણામ માત્રથી ભિન્ન, સર્વથા ભિન્ન, નિષ્ક્રિય થવું, અપરિણામી થવું, એવું સામાન્યનું શ્રદ્ધામાં જોડાય. સામાન્ય જ દેખે શ્રદ્ધા, શ્રદ્ધા વિશેષ ને દેખી પણ આ વાત એવી છે કે આત્મા આત્માનું ગુરુ થાય ત્યારે સમજાય, બસ બીજો કોઈ આમાં ઉપાય નથી, કોઈ બીજાનો પ્રવેશ નથી. ઈશારાથી જ્ઞાનીઓ સમજાવે અંતરમાં. પંચાધ્યાય કરતા એ નિર્ણય સંબંધે ત્રણ વાર મૂકી છે, જેને અવશ્ય સમય થવાનું છે એવો જીવ જયારે આવો નિર્ણય કરે છે ત્યારે પંચાધ્યાય કરતા એમ કહે છે કે આ જે નિર્ણય છે તે વચનાતીત છે, તે વાણી દ્વારા કહી શકાય નહીં એવો છે. અને કેવો અનુભવ ગમે છે અને નિર્વિકલ્પ વર્ત છે, નિર્વિકલ્પ નથી જો, પણ આ એનો નિર્ણય છે એ નિર્વિકલ્પ વર્ત છે. જેમ આત્માને નિર્વિકલ્પ અનુભવ થતા એને શ્રદ્ધામાં કાંઈ પણ વિચારવાનું બાકી નથી એવી શ્રદ્ધા અનુભવ પૂર્વક થાય, નિર્વિકલ્પ ધ્યાનમાં આત્માનું શુદ્ધાને જ્ઞાન થાય. એમ આ નિર્ણય વાળા જીવને નિર્વિકલ્પ વર્ત નિર્ણય થઈ ગયો છે. કેવળ સ્વાનુભવ ગમ્ય અને વચનાતીત વચનથી અગોચર છે. નિર્ણય વાળો જીવ બીજાને કેવા ધારે કોઈ કહી શકતો નથી, એને છુપાવવું નથી કેવું છે, પણ એના માટે કોઈ શબ્દ વચનાતીત. સમ્યક દર્શન તો વચન દ્વારા કહી શકાય, અતિન્દ્રિય આનંદ આવ્યો એ સમ્યક દર્શન લક્ષણ છે. સમ્યક દર્શન જેને થાય એનું લક્ષણ શું, એ અતિન્દ્રિય આનંદ આવે ત્યારે સમજવું તમારે કે સમ્યક દર્શન આજે થઈ ગયું, એ તો લક્ષણથી કહી શકાય છે. પણ સમ્યક દર્શન થવા પહેલા જે નિર્ણય થાય એ તો વચનાતીત છે, વચનમાં એ આવી શકતું નથી. ત્રણ શબ્દો બોલ્યા છે સંખ્યા, વચનાતીત, સ્વાનુભવ ગમ્ય, નિર્વિકલ્પ વર્ત. એટલે નિર્વિકલ્પ જેવો એવો નિર્ણય થાય કે નિર્વિકલ્પ નથી પણ નિર્વિકલ્પ જેવો અનુભવ થાય.
ખબર
દ્રવ્ય નો નિશ્ચય એને કહેવાય કે પરિણામ માત્ર થી ભિન્ન, એને દ્રવ્ય નો નિશ્ચય કહેવાય. પરિણામ થી રહી ઈચ્છા અનેક એનું નામ દ્રવ્ય નો નિશ્ચય. હવે એવો જે દ્રવ્ય નો નિશ્ચય થયો, એ પછી જ્ઞાનની પર્યાય નો જો નિશ્ચય પ્રગટ થાય તો જ અનુભવ થાય. દ્રષ્ટિનો વિષય આવ્યા પછી પણ જો જ્ઞાનની પર્યાયમાં વ્યવહાર ઉભો થયા કરતો હોય, જ્ઞાનની પર્યાયમાં વ્યવહાર ઉભો થયા કરતો હોય, તો એને દ્રષ્ટિનો વિષય સાચો હાથમાં આવ્યા છતાં પણ જ્ઞાનની પર્યાયના વ્યવહારના પક્ષમાં ઉભો છે, જ્ઞાનની પર્યાયના વ્યવહારના પક્ષમાં ઉભો છે ત્યાં સુધી અનુભવ ન થાય. એટલે શું, દ્રષ્ટિનો વિષય તો આવી ગયો, ગુરુદેવ આપ્યો બધાને, બધાને અનુભવ કેમ થતો નથી? કાં તો દ્રષ્ટિના વિષયમાં ક્યાંક પણ એની ભૂલ છે, ક્ષતિ છે. એવો દ્રષ્ટિનો વિષય ગુરુદેવે બતાવ્યો, સંતોએ બતાવ્યો, એવો જ એને દ્રષ્ટિનો વિષય કાં તો હાથમાં આવ્યો નથી, અને કાં આવ્યો હોય તો ધારણામાં રહેતો છે, અંદર આચરણ નથી. અંદર આચરણ એટલે વ્યવહાર આચરણ ની વાત કરું છું, હજી ગુરુ ભૂમિકા ની. ત્યાં પીઠીમાં તો તમારે ઈ સમજી ગયા, અને કદાચ માનો કે આવી ગયું એવો આપણે જીવ લઈએ કે જે ગુરુદેવે કહ્યું કે પ્રમત અપ્રમત થી રહી, બંધમુક્ત થી રહી, નવતત્વ ના ભેદ થી રહી, ભગવાન આત્મા છે, અનાદિ અનંત નિત્ય નિરાવર નિરાલંબી, એવો કદાચ આવી ગયો ખ્યાલમાં કોઈ ભી, તો એને જ્ઞાનની પર્યાય નો વ્યવહાર ઉભો થાય છે તો ત્યાં સુધી આત્મા નો. હવે જ્ઞાનની પર્યાય નો નિશ્ચય આવવો જોઈએ. ના, જ્ઞાનની પર્યાય નિશ્ચય નથી, કેમ કે જ્ઞાનની પર્યાયમાં શું એને શલ્ય છે એ જ કહેવા માંગુ છું. જ્ઞાનની પર્યાયમાં એવું શલ્ય છે કે ઉપરને જાણું છું, જ્ઞાન સ્વપર પ્રકાશક છે, જ્ઞાનની પર્યાયના વ્યવહારમાં ઉભો છે. જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક જ જણાય છે, બીજું કઈ જણાતું નથી, એનું નામ જ્ઞાનની પર્યાય નો નિશ્ચય. એને જ્ઞાનની પર્યાય માંથી કરતો તો છોડી દીધું છે, કેમ કે દ્રવ્યના નિશ્ચય આવ્યો તો પુણ્ય પાપ નો કરતા તો નથી. આ મૂળ વાત છે અનુભવ ની કળા છે, કે પુણ્ય પાપ ના પરિણામ નો કરતા નથી, છદ્રિય નો કરતા નથી, અકર્તામાં તો આવી ગયો સમજાણું. પુણ્યપાપ નો જાણનાર તો છું ને, બારમી ગાથામાં ચોખ્ખું લખ્યું છે કે વ્યવહાર જાણેલો પ્રયોજના, નિશ્ચય તો પ્રગટ થયો નહીં અને વ્યવહાર જાણેલો પ્રયોજન આગળ કર્યો, એટલે કે એને ઇન્દ્રિય જ્ઞાન ઉભું થયું, અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થતું. બેન, જ્ઞાનની પર્યાય નો વ્યવહાર જ માં અટકે છે જગતના જીવો. ઓલું તો શ્રદ્ધાનો લીધો વિષય, જ્ઞાન અને શ્રદ્ધામાં આવ્યું દ્રવ્ય સામાન્ય સમજાણું, એ તો દ્રવ્યનો નિશ્ચયમાં આવી ગયો, પણ પછી જ્ઞાનની પર્યાય એમાં વળતી કેમ નથી? કે સીધી વાત છે કે આ દિવાલ તો જણાય છે, હે, એ જ્ઞાનની પર્યાયનો વ્યવહારમાં આવી ગયો નિશ્ચય પ્રગટી. એ શેટિકાની ગાથામાં આપે ભોગ ચિતા, આપે ભોગ, જ્ઞાનની પર્યાય નો નિશ્ચય, શ્રદ્ધાની પર્યાય નો નિશ્ચય, ચારિત્ર્ય પર્યાય નો નિશ્ચય, અને દર્શન ઉપયોગ નો નિશ્ચય, ચાર પ્રકારની પર્યાયના નિશ્ચય, અને એ નિશ્ચય પ્રગટ થયા પછી ચાર પ્રકારની પર્યાયના વ્યવહાર, એ પણ એને બતાવ્યું છે. પણ પર્યાયના નિશ્ચય વિના પર્યાયનો વ્યવહાર એનો જન્મ જ ન થાય, મૂળ ચીજ છે. જ્ઞાનમાં આત્મા જણાય છે, જ્યાં સુધી આવે ત્યાં સુધી આત્મા જણાતો નથી, જ્ઞાનની પર્યાયનો વ્યવહાર થઈ ગયો, ભેદરૂપ વ્યવહાર થઈ ગયો. હવે જ્ઞાનની પર્યાયમાં પર જણાય છે એનો એ નિષેધ કરતો નથી, એવો એક પક્ષ છે ઇન્દ્રિય જ્ઞાનનો અનાદિકાળ. કેમ કે એને એની પાસે ઇન્દ્રિય જ્ઞાન જ છે, અને ઇન્દ્રિય જ્ઞાનનો જ એને અનુભવ છે, અને ઇન્દ્રિય જ્ઞાન હંમેશા પરને પ્રસિદ્ધ કરે છે. અને આ એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય બહુ ભ્રમણ કરતા 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 અહીંયા સુધી આવ્યો, તો પણ એ સમજે રાખ્યું કે મને પર જણાય છે. એ વ્યવહારનો નિષેધ કરવો એ વિરિવાનું કામ છે. કેમ કે કેવડી ભગવાન લોકો લોકોને જાણે છે, હું થોડા પદાર્થને જાણું, જાણવામાં ક્યાં દોષ છે? એના માટે નમા સમયસારના પહેલા કળશમાં 400 પગર ગાથા વાંચવાની જરૂર ન પડે, કળશો વાંચવાની જરૂર ન પડે. નમા સમયસારમાં માંગલિકમાં કહ્યું કે પરને જાણતા તને જ્ઞાન પણ નહીં થાય, સમય જ્ઞાન નહીં થાય, સમય દર્શન નહીં થાય, સુખ પણ નહીં થાય. ત્રણેય દોષ ઉભા થશે પરને જાણતા. પેલા માંગલિકમાં કહ્યું છે આ જ્ઞાનની પર્યાયના વ્યવહાર એનો નિષેધ કરવો પડશે. પેલા તો પરિણામ માત્ર થી ભિન્ન આત્માએ દ્રવ્યનો નિશ્ચય આવો એ કઠણ છે, અને કદાચ આવી ગયો તો અનુભવ કેમ થતો નથી? કે દેવગુરુ શાસ્ત્ર તો જણાય છે ને, આ ભગવાનના પ્રતિમા જણાય છે, આ ઉપકારી ગુરુ નથી જણાતા? ઉપકારી ગુરુ જણાય છે, આર્યા આ શાસ્ત્ર છે, સમયસાર જણાય છે, નાગર પાડ્યામાં 4:30 થઈ છે, ચોખ્ખું દેખાય છે. ઈ જ્યાં સુધી ઘડિયાળ દેખાય છે ને ત્યાં સુધી ભગવાન આત્મા દર્શન નહીં થાય. એટલે લખી દે એવી વસ્તુ છે. આ 81 માર્ગમાં આવ્યું છે આત્મધર્મમાં ગુરુદેવ. આત્મા ખરેખર પરને જાણતો નથી તો પછી પરને જાણવા ઉપયોગ મૂકવો એ વાત ક્યાં રહી? એક આત્મા આત્માને જાણે છે એ પણ ભેદરૂપ વ્યવહાર છે, એમાંય અનુભવ થતો નથી. ગુનાયક તો ગુનાયક છે, વિશે ટીકા મૂકતા જ્ઞાનની પર્યાયનો નિશ્ચય એનું નામ છે જ્ઞાયકમાં એ તન્મયથી જાણે છે. જ્ઞાયકથી પર્યાય કથનથી ભિન્ન હોવા છતાં કથનચિત અભિન્ન થઈને જાણે છે, તન્મય થઈને જાણે છે જ્ઞાનની પર્યાય જ્ઞાયક. એટલે જ્ઞાનની પર્યાય પોતે જ્ઞાન થઈ જાય છે. હવે જ્ઞાનની પર્યાય શુદ્ધ જ્ઞાન ન રહ્યું, શુદ્ધ જ્ઞાન હોવા છતાં પણ આત્મા થાય છે, એનું નામ જ્ઞાનની પર્યાય નિશ્ચય કહેવાય. એ વખતે આનંદનો અનુભવ આવે. બસ આ એક જ્ઞાનની પર્યાય ના સમજે એવું છે કે પર જણાય છે, પર જણાય છે, પર જણાય છે. એમાં 144 ની ગાથામાં લખ્યું છે કે પરને પ્રસિદ્ધિનું કારણ એવું જે ઇન્દ્રિય જ્ઞાન એને મર્યાદામાં લાય, એનો અર્થ મર્યાદા બહાર તારું જ્ઞાન જાતું. જે જ્ઞાન જેનું છે એને ન જાણે, અને જે જ્ઞાન જેનું નથી એને જાણે, એ મર્યાદા બહાર તારું જ્ઞાન છે. જ્ઞાનથી એને મર્યાદામાં લાય. એની મર્યાદા શું છે? કે જે જ્ઞાન જેનું છે એની વળીને એને જાણે, એની મર્યાદા કહેવાય. એ જ્ઞાનની પર્યાયના નિશ્ચયનું જ એમાં કરતું થાય. એ ટીકામાં છે એટલું છે, પણ આમાંય છે. બે પ્રકારના નિશ્ચય એક સાથે થાય છે ત્યારે અનુભૂતિ થાય છે. દ્રષ્ટિના વિષયનો નિશ્ચય અને જ્ઞાનનો નિશ્ચય. દ્રષ્ટિ પ્રધાન નિશ્ચય, જ્ઞાન પ્રધાન નિશ્ચય. એક સમયમાં થાય ત્યારે અનુભવ થાય, જ્ઞાનની પર્યાયનો નિશ્ચય. પછી અનુભવ થયા પછી વર પદાર્થ જણાય છે. ખરેખર વર પદાર્થને જ્ઞાન જ્ઞાન એ પણ એના કરતા સૂક્ષ્મ વાત છે. પેલી વાત એ કરીને એના કરતા સૂક્ષ્મ વાત કે વર પદાર્થને જ્ઞાન જાણતું નથી, પણ જ્ઞાનની સ્પષ્ટતા જેવી છે કે એમાં પર પદાર્થ જણાઈ જાય છે. કે પર પદાર્થ જણાઈ જાય છે એવા જ્ઞાનને જ્ઞાન જાણે છે. તો ઉપચારથી કહ્યું કે પર પદાર્થને જાણે છે. નૈમિતિકને જાણતા એમ કહેવાય કે નિમિત્તને પણ જાણે. ખરેખર નૈમિતિક જ્ઞાનની પર્યાય છે. તો એના કરતા સૂક્ષ્મ છે વધારે. 47 શક્તિમાં 1/10 નંબરની શક્તિ છે. સર્વજ્ઞત્વ શક્તિ છે આત્માનો, સર્વજ્ઞત્વ શક્તિ આચાર્ય ભગવાન એમ કહે છે કે સમસ્ત લોકાલોકના વિષયોને જાણવા રૂપે પ્રણમે એવો જે ભાવ, એવી આત્મજ્ઞાનમય આત્મજ્ઞાનમય સર્વજ્ઞત્વ શક્તિ છે. લોકાલોક જેમાં જણાય, લોકાલોક ને જાણે છે એમ લખ્યું નથી, લોકાલોક જેમાં જણાય જાય છે ને જાણવા રૂપે પોતે પરણમે છે, એવી આત્મજ્ઞાનમય સર્વજ્ઞત્વ શક્તિ આત્મામાં છે. એ દર્પણના દાખલાથી, જે દર્પણમાં જે દર્પણની સામે જોતા દર્પણ પણ ગણાય જાય અને ડ્રાઇવિંગ તમે કરો છો તો બહારના જે પછાડેથી આવતા વાહનો એ પણ એમાં જણાય જાય છે. એક સમયમાં બે જણાય તમને, પણ જો તમે દર્પણની સામેથી વિમુખ થઈ ગયા અને આ પછાડે જોવા ગયા તો એક્સિડન્ટ. હે, આ એક્સિડન્ટ થયો છે. અહીંયા જોતા જોતા પણ ગણાય, એ તો બરાબર, પણ આને જોવાનું બંધ કરી અરીસાને જોવાનું અને આમ આમ જોવા દીધું, એ ચાર ગતિ. તારે લોકાલોકને જાણવા જ ને. હા, તો મોટો અરીસો છે અહીં જો ને, એ કેવળ જ્ઞાન નો ભડકો થશે અને એ કેવળ જ્ઞાન માં લોકાલોક નો પ્રતિભાસ થાય છે અંદરમાં. એ જે પ્રતિભાસ લોકાલોક નો થયો ને, એવા જ્ઞાન ને કેવળ જાણે છે, લોકાલોક ને નહીં. કેવળ રીત સ્વભાવ અખંડ વર્તે જ્ઞાન કહીએ, કેવળ જ્ઞાન તે દે છતાં કેવળ નીત સ્વભાવ નિશ્ચય ન, એ માત્ર કેવળ ભગવાન પોતાના આત્માને જાણે છે, પરને નહીં. આવું નિશ્ચય નહીં, નિશ્ચય નહીં વળે વ્યવહારનો વિષય ત્યાં સુધી નહીં કરે, ત્યાં સુધી નિશ્ચય પ્રગટ નહીં. નિશ્ચય નહીં મારા જ્ઞાનમાં જ્ઞાયક જણાય કે પર જણાતું, એમ નિશ્ચય નહીં વળે પરને જાણનારો જે વ્યવહાર, એનો જ્યારે નિષેધ આવે ત્યારે એ ઉપયોગ ઇન્દ્રિય જ્ઞાન નો વ્યય અને અતિન્દ્રિય જ્ઞાન નું ઉત્પાદ થઈ આત્મામાં વળી અનુભવ થાય. સંધ્યાભાઈ ને કીધું તમે આ ગુરુદેવ કે છે કે તારા જ્ઞાન માં ક્યાંય ગણાય છે, કે સાહેબ મને તો આ ગીત ગણાય છે, તારા ભાઈ ખૂટી ગયા ભાઈ, હવે શું કરી પાછું ગીત ગણાય છે, તો ગીત ત્યારે માથું કોણ તારું માથું ભાંગી જશે. બહુ સારું છે આત્મા જ્ઞાન ને આત્મા જ્ઞાતા ને આત્મા જ્ઞેય. પણ પ્રભુ આપ મારા જ્ઞેય કે નહીં, હું જ્ઞેય નથી, તારું જ્ઞેય તારી પાસે છે, તારી સામે જો તારે અનુભવ કરવો મારી સામે જો. માં સાહેબ વ્યવહારિક નહીં ખરું કે નહીં, વ્યવહાર જોઈએ છે ને, તો જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેય નો જે અંદર ભેદ પડ્યો ને, એ તારો વ્યવહાર લે, વ્યવહાર જોઈએ છે તો એ વ્યવહાર, તારે વ્યવહાર જોઈએ છે ને તો વ્યવહાર એ તારીખમાં, નિશ્ચય તારીખમાં, મારી પાસે ક્યાં વ્યવહાર છે તારો, ગુણ ગુણી નો ભેદ નો વિચાર કરો, વ્યવહાર લે કે વ્યવહાર ને તમે માનો. હા, આત્મા જ્ઞાન આત્મા જ્ઞાતા આત્મા જ્ઞેય એવા ત્રણ ભેદ કરો, એનું નામ વ્યવહાર. પર નહીં જાણવું વ્યવહાર ક્યાં છે, એ તો અસદભૂત વ્યવહાર. નાની પર્યાય નો સાનુભાઈ નિશ્ચય નહીં આવે ત્યાં સુધી અનુભવ નહીં થાય. દ્રષ્ટિનો વિષય ગુરુદેવ આપ્યો અને જ્ઞાનનો વિષય પણ ગુરુદેવ શું આપ્યો, કે શુદ્ધ નહીં વળે શુદ્ધ આત્માને જાણ, જ્ઞાનની પર્યાયનો નિશ્ચય. શું કહ્યું? આ તો પાઠ છે કે નહીં? આત્મા શુદ્ધ નહીં વળે જણાય કે શુદ્ધ નહીં વળે જણાય? હે, શુદ્ધ નહીં વળે જણાય તો શુદ્ધ નહીં વિષય એક કે બે કપટ પ્રકાશ નહીં નહીં બિલકુલ. શુદ્ધ નહીં વળે શુદ્ધ આત્મા અનુભવમાં આવે તો શુદ્ધ નહીં નો વિષય તો એક શુદ્ધ આત્મા જ્ઞાયક જ છે. એ શુદ્ધ નહીં નો વિષય દેવગુરુ શાસ્ત્ર ક્યાં છે? તો અશુદ્ધ નહીં થઈ ગઈ, વ્યવહાર થઈ ગયો. આ કેના માટે છે? અનાદિ મિથ્યા દ્રષ્ટિને અનુભવ કરવા માટે. અનુભવ થયા પછી આત્મા જણાતા વર્પદાર જણાય, એની વિધિ પણ જુદા પ્રકારની છે. એ અજ્ઞાની જે રીતે આમ આમ જાણે છે એમ નથી, એ જુદું છે. એ તો આમ જ છે, આને જાણતા વર્પદાર્થ એમાં. વર્પદાર્થ ને જાણવા માટે પણ પરનું અવલંબન લેવું ન પડે એવું જ્ઞાન તાકાત છે. નેના અવલંબન લીધા વિના જ્ઞેયો જણાય જાય. હરીસાનું અવલંબન લેતા હરીસામાં પડતા પ્રતિબિંબો જણાય જાય, પણ આ પછવાડે ન જવું પડે. એ પછવાડે મોટર કેની આવે છે? કાંઈ જરૂર નંબર તમે વાંચી લો, હરીસાની સામે જોઈ લઈએ ઓના નંબર. તમે આ બ્લુ છે કે રાતિ છે કાર, એ તમે ક્યાં જોઈને કયો છો? હું તમારી પાસે બેઠો છું. હું તમે કે ભાઈ હું કહું આ કેવી મોટર તમે આવે છે? રાતે મોટર આવે લાલુભાઈ, પણ તમે તો દર્પણ ની આવે છે. દર્પણ ની સામે જોવાનું છે, મોટર ની સામે જોવાનું નથી. આ દર્પણ છે. આ જામનગર માં વાત કરી હતી, લંડન થી આવીને હું તો જામનગર થયા. એમાં એક જનુભાઈ છે, સમજી ગયા? બહુ એકદમ જૂના નહીં પણ નવા અમુક છો આપણે, પણ પાકા હું પણ પાકા. પણ શું એ ઠેકડા મારતા હતા દર્પણો નાખ્યા? આ તો આત્મા આત્મા વિજ્ઞાની પરને જોવા માટે પણ પરની હવે જોવાનું નહીં. બહુ એને પ્રમોદ આવ્યો. ઓલી મિલમાં થયું ધીરભાઈ આવા દર્પણ. એ તો કોક કોક તો પકડનાર હોય. શુદ્ધ ને એટલે સો પ્રકાર છે, કઈક રૂડિયું બીજું કઈ ગયું નહીં, બંને જવું નહીં. શુદ્ધ ને થી જોવામાં આવે તો નવે તત્વ અભૂતાર છે. સ્વભાવની સમીપે જઈને જોવામાં આવે તો મનપ્રસાદી ભાવો કઈ જણાતા નથી. ક્યાંથી જણાય? એની સામે તો છે નહીં, ઉપયોગ તો અંદરમાં આવ્યો છે.
કોઈને કોઈ આવી રીતે એનું 271 નું અત્યારે ચાલે છે, એમ સાધ્યાય ચાલતો હોય એટલે ધ્યાન ખેંચાય. પ્રયોજન ની સીધી જ્ઞાન ને આત્મા વાવાળી ને આત્મા જણાય કે એમાં પ્રયોજન સીધી છે. પરને જાણવા રોકાય અનેક વખત વાંચ્યા જેવું છે. એક વખત નહી, બેંગ્લોર પુસ્તક મળ્યા અને એમાં એક ભાઈ પુસ્તક વાંચીને એવો પ્રમોદ થયો જાય. એમાં 10-11 ને 12 ત્રણ પાના વાંચતા તો એમ શંકા ગુરુદેવ બધું આપ્યું. ઓગણીસમા વખત તો છે આ છ વ્યાખ્યાન થયા હતા. જાનુબેન વ્યવહારનો પક્ષ વ્યવહારનો પક્ષ
દ્રવ્ય સંબંધે વ્યવહારનો પક્ષ છે, અને જ્ઞાન પરરે જાણે છે, એ જ્ઞાનની પરિયે સંબંધે વ્યવહારનો પક્ષ છે. છૂટું મુશ્કેલ ટેબલ છે, ટેબલ ને જાણવું, ટેબલ રૂપે છે જાણવું, હું હતો અરે તારો આત્મા એ રીતે જણાવ્યો હતો કે ના ધીરભૂત થઈ ગયો, ઇન્દ્રિય અનુભવ થઈ ગયો અને એને એકતા થઈ ગઈ. ઇન્દ્રિય જ્ઞાન જેને જાણે ને એમાં મમતા કર્યા રે જ નહીં, એ ઇન્દ્રિય જ્ઞાન નો વિભાવ સ્વભાવ છે, વિભાવ સ્વભાવ છે. ઇન્દ્રિય જ્ઞાન જેને જાણે એમ કે આત્મા તો જાણતો નથી ઇન્દ્રિય જ્ઞાન, અને જેને જાણે એમાં મમતા કર્યા વગર રે નહીં. જો કે હું જાણું છું કે મમતા નથી, ખોટી વાત છે. ઇન્દ્રિય જ્ઞાન જાણે એને મમતા કરે, અહમ ને મમ કરે. આત્મા અતિથી જ્ઞાન મળે છે, આત્મા ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણતો નથી એમ તું જાણ, આત્મા ઇન્દ્રિય જ્ઞાન મળે આત્માને જાણતો નથી એમ તો જાણ. અલિંગ્રહણ ના બે બોલ પેલા નાની ફેટી નીકળે, આત્મા જણાય જ્ઞાન જણાય કે આ થાંભલો જણાતો. અરે શું વિધિ બાબા છે, આ ચોખ્ખો થાંભલો છે અને જણાતો નથી, જ્ઞાન તમને નથી જણાતો પણ મને જણાય છે કે તમને નથી જણાતો. લે અમને તો નથી જણાતો પણ તમને આંબલો તો નથી જણાતો, તમારું જ્ઞાન જણાય આમ કે લુટાવે. જેને જેને વિરજી બાપા નો પરિચય છે એ વિરજી બાપા પહેલે જ ધડાક્યા કે બાપા તમે વિરજીભાઈ તમને આ એમ કહો છો કે થાંભલો નથી જણાતો, એ તો તમારા માટે બરાબર, મને તો ચોખ્ખો થાંભલો જણાય છે ને હું ના કેમ પાડું, તમને જણાતો નથી, ના પાડીશ તો એમાં લાભ થશે, હા પાડીશ તો ભરીશ. બહાર આવી ગયું છે હૃદય ના થતા અમારા ઉપર ભલો બહુ આવ્યો ને એટલે વધારે સ્પષ્ટ, અમારા ઉપર હલો નતો, સત ઉપર હલો હતો, સત ઉપર હલો હતો અમારા ઉપર. અરે તારા પરિણામ ને જાણવાનું સંસ્થા બંધ કરી અદ્વિતીય ચક્ષુ મળશું, હા હા તમને જાણવાનું તો કોઈ તારી પાસે જ્ઞાન જ નથી, એ તો તું હવે રેવા દેખાડી નાખ કે સાહેબ પર્ક તો મને જણાય છે ને, જણાય ક્યારે કે તારી પાસે પરને જાણવાનું જ્ઞાન હોય તો. અમે કહીએ છીએ કે પરને જાણવાનું જ્ઞાન તારી પાસે નથી, કેમ પ્રભુ કે પર્યાર્થિક નહીં અને દ્રવ્યાર્થિક નહીં બે નહીં ભગવાને કહી છે, પર્યાર્થિક નહીં તારા પરિણામને જાણે અને દ્રવ્યાર્થિક નહીં તારા આત્માને જાણે, આ આટલું જ તારી પાસે જ્ઞાન છે. પરને સાક્ષાત તીર્થંકર ભગવાન બિરાજમાન હોય તો એને જાણનારી તારી પાસે પર્યાર્થિક નહીં પણ નથી ને દ્રવ્યાર્થિક નહીં પણ નથી, એમ તો પોતે ગુરુદેવે એમાં કહી દે. આ ગુરુદેવના શબ્દો કહું છું, મારા શબ્દો નથી, એકદમ શબ્દ. એટલો ઉપકાર છે સાક્ષાત નિર્ગુણ સાક્ષાત તીર્થંકર પરમાત્મા બિરાજમાન હોય તો એને જાણનારી કોઈ ચક્ષુતારી પાસે નથી, જ્ઞાન નથી, ખુલાસો કર્યો, પર્યાર્થિત નહીં નથી, દ્રવ્યાર્થિત નહીં પણ નથી. ફરિયાદિક નહીં ન જણાય તો કઈ નહીં, પણ ફરિયાદિક નહીં જણાય છે ના, ફરિયાદિક નહીં નો વિષય પર્યાય માત્ર છે, ફરિયાદી બહાર જાય પ્રમાણ ની બહાર જવા. અને હવે પર્યાય જણાય છે એને જણાવ બંધ કરી દે, પર તો જણાતું જ નથી. આવી તો ચોપટ બધી એમાં કરી ગયા. ગુરુદેવ નો વ્યાખ્યાન થાય માધ્યને વિચાર કરે અનુભવ ની કળા ની રીત બતાવી છે. આમ અનુભવ થાય આત્મા
પ્રવચન 8-10-86 અને પ્રશ્ન 180 થી આગળ
રાગ રહિત સ્વભાવની શ્રદ્ધા કેમ થઈ શકે? પહેલા રાગ ટળી જાય ત્યાર પછી રાગ રહિત સ્વભાવની શ્રદ્ધા થાય. પેલા ચારિત્ર નિર્મળ થાય પછી સમય દર્શન થાય. પર્યાયમાં પાપના પરિણામ ચાલતા હોય, પુણ્યના પરિણામ ચાલતા હોય, ચારિત્રની પર્યાયમાં મલિનતા હોય એવા કાળે એ મલિન પરિણામથી ભિન્ન શુદ્ધાત્મા છે એનો અનુભવ કેમ થઈ શકે એવો શિષ્યનો પ્રશ્ન છે. ઉત્તર: એ રીતે જે જીવ રાગને જ પોતાનું સ્વરૂપ માનીને સમ્યક શ્રદ્ધા પણ કરતો નથી, રાગ પર્યાયમાં છે, એ મારું સ્વરૂપ છે, એ ભાવ મારા છે, એ પરિણામ મારા છે, એમ એમાં શ્રદ્ધા રાખતો, એમાં આત્મપણાની આત્માપણાની શ્રદ્ધા રાખતો, એ સમ્યક શ્રદ્ધા પણ કરી શકતો નથી. તેને આચાર્ય ભગવાન કહે છે કે હે જીવ, હે આત્મા, જીવ કહો કે આત્મા કહો એક જ વાત છે. હે જીવ, તું પર્યાય દ્રષ્ટિથી રાગને તારું સ્વરૂપ માની રહ્યો છો. પર્યાય ઉપર દ્રષ્ટિ રાખીને માત્ર પર્યાયને લક્ષમાં નજરમાં રાખીને પર્યાયમાં રાગ દેખીને હું રાગી છું, હું અશુદ્ધ છું એવું જે તું શ્રદ્ધાન કરી રહ્યો છો એ તારી ભૂલ છે. જેવા પરિણામ છે તેવો આત્મા નથી. શું કહ્યું? જેવા પરિણામ છે એવો આત્મા નથી. જેમ કે કપડું મલિન છે તે વખતે કપડું મલિન જ છે એમ નથી, તે જ સમયે કપડું સ્વચ્છ અને નિર્મળ છે. જે સમયે પાણી પોતાની પર્યાયની યોગ્યતા અને માટી નિમિત્ત એવા સંયોગ વખતે પણ જે પાણીની કેવળ માત્ર અવસ્થાને જુએ છે એને પાણી મલિન દેખાય છે.
પણ એ વખતે પાણી નિર્મળ છે, પણ નિર્મળ પાણીને જોવાની દ્રષ્ટિ જુદા પ્રકારની જોઈએ. પાણીની અવસ્થા ઉપર દ્રષ્ટિ રાખે તો પાણી મલિન જ દેખાય છે. જ્યારે મલિન દેખાય છે ત્યારે નિર્મળ જ છે. પ્રશ્ન તો એ છે ને કે પરિણામમાં રાગ છે એ વખતે શુદ્ધાત્માનું સદ્ધાન કેમ થાય? કે તારી નજર પરિણામ ઉપર પડી છે અને પરિણામ મલિન અને અશુદ્ધ દેખતા હું અશુદ્ધ થઈ ગયો. પાપના પરિણામ ઉપર નજર રાખતા હું જાણે પાપી થઈ ગયો. કુંદના ઉપર પરિણામ ઉપર નજર રાખતા હું જાણે કુંદવાળો થઈ ગયો. એમ જેની દ્રષ્ટિ માત્ર અવસ્થાને જ જુએ છે, પણ અવસ્થા વખતે અવસ્થાથી ભિન્ન ભગવાન આત્મા બિરાજમાન છે એને એ જોતો નથી. જો પરિણામમાં મલિનતા છે તે વખતે પણ એ મલિનનું લક્ષ્ય છોડી દે અને સામાન્ય જ્ઞાનાનંદ પરમાત્માનું અંતર ધ્યાન કરે તો પરિણામમાં મલિનતા વખતે પણ શુદ્ધ આત્માનો એને અનુભવ થાય છે, શ્રદ્ધાન સમ્યક દર્શન થઈ જાય છે અને પરિણામની મલિનતા લડતી નથી, પણ પરિણામ મલિન મારા છે એવું મિથ્યા શ્રદ્ધાન એને અનુભવમાં બાધક છે. જવાબ આપે છે કે પર્યાય દ્રષ્ટિથી રાગને તારું સ્વરૂપ તું માની રહ્યો છો, એ મલિનતા આત્માની નથી, એ મલિનતા જીવ તત્વની નથી, એ અપવિત્ર મલિન પરિણામ એ આશ્રવ તત્વ છે, જીવ તત્વ નથી. અથવા એ મલિનતા ઉદગલ કર્મની છે પણ જીવની, કાં આશ્રવની કહો ને કાં પૂતગલની કહો, પણ એ અવસ્થા આત્માની નથી.